તારીખ 30/5/1992 શ્રી દ્રવ્યદર્શી પ્રકાશ બોલ નંબર 308-312 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 133
સંસાર મેં હર વિષય મેં પ્રયાસ કરતે હો તો ઇધર કા પ્રયાસ ભી કરો ને ઇધર કા એટલે સ્વસન્મુખ થવાનો સ્વરૂપમાં પણ પ્રયાસ કરો ને જ્યારે જે જે ચીજની તમને જરૂર લાગે છે તે તે ચીજની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરો છો કે નહીં તરસ લાગે છે ત્યારે પાણીનો પ્રયત્ન કરો છો કે નહીં તો આત્માને શાંતિ જોઈએ તો શાંતિનો પ્રયત્ન કેમ નથી કરતા અહીંયા એ પ્રયત્ન કરો ને શાંતિ થઈ રહી છે તો તે અશાંતિને મટાડવા શાંતિનો આત્મામાં પ્રયત્ન સ્વરૂપમાં કરો ને સ્વસંમત થવાનો ઇસ પ્રયાસ મેં તો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોતા હૈ જો અન્ય કિસી જગ્યા નહીં હોતા જો આ શુભ શુભની પરાકાષ્ઠા છે પુરુષાર્થ સ્વસન્મુખ થવા અર્થે સ્વરૂપ વિષયક પ્રયત્ન ચાલે ત્યારે વિતરાગતા પ્રગટ હજી ન થઈ હોય ત્યારે જે શુભ ભાવ હોય વિતરાગતાની જગ્યાએ પુરુષાર્થ સફળ થાય ત્યારે રાગ મટીને વિતરાગતા થાય તો એ વિતરાગતા ઉત્પન્ન થયા પહેલાનો સ્વરૂપ સન્મુખતાના પ્રયત્ન કાળમાં જે શુભ ભાવ વિદ્યમાન હોય તે કાળે થતો હોય તેના જેવો ઊંચો શુભ ભાવ ક્યારે પણ થતો કેમ કે એ વખતે લક્ષ્ય શુભ ભાવ ઉપર નથી હોતું પ્રયાસના પ્રયત્નના કાળમાં શુદ્ધાત્મા ઉપર લક્ષ્ય હોય છે અને શુદ્ધાત્માનું પરિણમન જેવું સ્વરૂપ છે તેવું શુદ્ધ પરિણમન થવા અર્થે પ્રયત્ન ચાલે છે એ શુદ્ધ પરિણમન પ્રગટ થયા પહેલાના પ્રયત્નના કાળમાં શુભ ભાવ રહી જાય છે જેના ઉપર લક્ષ્ય નથી હોતું એ ઉચ્ચમાં ઉચ્ચ કોટીનો શુભ ભાવ એનાથી ઊંચી કોટીનો શુભ ભાવ કોઈ ક્રિયામાં કોઈ પ્રક્રિયામાં કોઈ વિકલ્પમાં કે કોઈ બીજા પ્રકારે નથી આમ છે યહ ભી હે તો કૃત્રિમ પ્રયાસ હજી પણ આ પુરુષાર્થ હજી કરે છે કારણ કે સહજ પુરુષાર્થમાં તો અનુભવ થાય પણ પુરુષાર્થ કરવાનો ઉત્સાહ આવે ઉમંગ આવે એ છે કૃત્રિમ પ્રયાસ લેકિન અકૃત્રિમ પ્રયાસ કે પહેલે યહ ભી આયે બિના નહીં રહેતા એ આવી જાય છે કરવો એ પ્રશ્ન નથી કરવામાં અભિપ્રાય આવી જાય છે એમાં અભિપ્રાય નથી હોય છે એનો ક્રમ જાણવાનો છે જો આમ છે આ ક્યાં અભિપ્રાય લાગવું પડે ને ક્યાં ન પડે એટલે પહેલા જે કૃત્રિમ પ્રયત્ન હોય છે એ પ્રયત્ન એ ખરેખર સાચો પ્રયત્ન નથી એમ ખ્યાલમાં હોય તો પણ એને એ પુરુષાર્થ ન માની લે કૃત્રિમ પ્રયત્નમાં વિકલ્પ ઉઠે છે એમ કે કુડર મરજીએ લીધું કે ક્યારેક સ્વરૂપ ધ્યાની પણ આત્મામાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે એકાંત સ્થળમાં બેસીને ધ્યાનસ્થ અવસ્થામાં શરીર મુદ્રામાં ગોઠવાય છે એકાંત સ્થળ એટલે જ્યાં અવાજ ન આવે ત્યાં અથવા જ્યાં પણ આત્માને પરિણામને ચંચળ થવાના નિમિત્તો ન હોય એવા સ્થળને અહીંયા એકાંત સ્થળ કહેવામાં આવે છે પછી બોલે જે મંદિર હોય એનો વાંધો પણ બીજી ચંચળતા પ્રગટે એવા નિમિત્તો જ્યાં ન હોય તો એ બધું કૃત્રિમ પ્રયાસમાં જાય છે તો હું એકાંત સ્થળમાં ધ્યાનસ્થ અવસ્થામાં બેસું અને મારા સ્વરૂપમાં એકાગ્ર થવાનો હું પ્રયત્ન કરું એટલો જે વિકલ્પ છે ત્યાં સુધી કૃત્રિમ પ્રયત્ન છે. એમાં સ્વસન્મુખ થવા માટેનો જે પછી હું શુદ્ધ છું, હું એકરૂપ છું, હું પૂર્ણ છું, એવા વિકલ્પપૂર્વક જે સ્વસન્મુખતા સાધવાનો પ્રયત્ન છે એ વખતે ઊંચામાં ઊંચી કોટીનો સ્વભાવ હોય છે. એટલે અધિક મંદ કષાય હોય છે, અધિક કષાય ની મંદતા થાય છે. હા, ધ્યાનમાં ધ્યાનનો વિકલ્પ આવે ત્યારે એમ જ હોય છે. વિકલ્પ ન હોય અને સ્વરૂપનો પુરુષાર્થ પ્રયત્ન સહેજે સહેજે સ્વરૂપની પ્રત્યક્ષતાને લીધે ચાલતો હોય અને કોઈ નિર્વિકલ્પતા આવી જાય ત્યારે ધ્યાનસ્થ મુદ્રા ન પણ હોય, એ સંભવિત છે કે ત્યારે ધ્યાનસ્થ મુદ્રા ન પણ હોય. પણ સામાન્યપણે એ વિશેષ કોઈ વાત થઈ ગઈ, સામાન્યપણે સ્વરૂપ ધ્યાનમાં તો ધ્યાનસ્થ મુદ્રામાં ધ્યાનમાં સ્થિતિ ઉત્પન્ન થાય છે. હા, તો હાલતા ચાલતા પ્રવચન આપતા ખાતા પીતા અને સૂતા પણ નિર્વિકલ્પ દશામાં આવી જાય છે. પણ એ એમ સૂચવે છે કે છઠ્ઠા ગુણ સ્થાનની મુનિ દશાની શુદ્ધ પરિણતિ અત્યંત બળવાન છે. જે પરિણતિની બળવત્તરતાને લીધે ઉપયોગ ક્ષણ માત્રમાં ખેંચાઈને અંતર્મુખ આવી જાય છે, વિકલ્પ કરવો પડતો નથી અને કૃત્રિમ પ્રયાસ કરવો નથી પડતો. એને વારંવાર હાલતા ને ચાલતા સાતમું ગુણ સ્થાન નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ આવી જાય, ધ્યાન થઈ જાય, ચૈતન્ય ગોળો દેહથી છૂટો પડી જાય, ચોસલું આખું અંદર જુદું પડી જાય, ચૈતન્ય છે. એ પરિણતિની બળવત્તા બતાવે છે. એનું નામ મુનિનું ભાવલિંગ કહ્યું છે. સાચું મુનિ પણ એનું ચિહ્ન આ છે, બાકી બધા નામ માત્ર છે. કહેવાય જૈન પણ અજૈનમાંથી જાય એવા હોય, એમ નામથી કાંઈ કામ નથી. આ મુનિનું સાચું લિંગ છે, આ વગર મુનિ પણ નથી. કાંઈ મહત્વ નથી દ્રવ્યલિંગનું, ખરેખર કાંઈ મહત્વ ચતુર્થ ગુણ સ્થાને મુનિની દશામાં જ નહીં, ચતુર્થ ગુણ સ્થાન શ્રાવકની ભૂમિકા અવિરતી અવિરત ગુણ સ્થાન ચતુર્થ. એવું છે, પણ એ ચોથા ગુણ સ્થાન ને યોગ્ય આવે, એ સાતમા ગુણ સ્થાન ને યોગ્ય ના આવે. કેમ કે તારતમ્ય ભેદે ઘણો ફેર છે, સ્વસંવેદનમાં ઘણો ફેર છે. મુનિ દશાની ભાવના ભાવતા હતા, મુનિ દશાની ભાવના ભાવતા હતા, એટલે એમનો વેશ જોઈને, વેશ જોઈને વ્યાખ્યાન આપતા હતા, એવી એમની પ્રવૃત્તિ જોઈને શું અને એમને બધા જે રીતે અનુસરતા હતા બહુમાનથી એ જોઈને ઘણા અજાણ્યા લોકોને એમ થતું હતું કે આ કોઈ આચાર્ય કે મુનિ છે, પણ ખરેખર એવું કાંઈ નહોતું.
પોતે
સ્વરૂપમાં એકાગ્રતા વધે એ પ્રમાણે કરે. જેમ જેમ સ્વરૂપમાં એકાગ્રતા વધતી જાય તેમ તેમ ઉપરના ગુણ સ્થાને જવાય. જઈ શકે છે પણ જાય ત્યારે પછી બારમાં જેમ જેમ વિતરાગતા વધે એમ રાગનો અભાવ થાય. જે તે પ્રકારના રાગનો અભાવ થાય તે જે તે પ્રકારની પ્રક્રિયા બાહ્ય નિમિત્તાદી પ્રક્રિયાનો પણ અભાવ થાય એટલે એને બાહ્ય ત્યાગનો દેખાવ શરૂ થઈ જાય. અંદરમાં વિતરાગતા ખરેખર વધી છે. અને મુનિ દશામાં તો સ્ત્રીપુરુષ માત્ર પરિગ્રહ ન હોય, વસ્ત્ર પાત્ર ન હોય, કાંઈ ન હોય એવી સ્થિતિમાં આવે. એ પહેલાં તો પાંચમા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ દશા જે છે ક્ષુલ્લક ઇલકની એમાં આવે અને એ લગભગ મુનિપણાની લઘોલગ્નની દશા છે. એમાં સ્વરૂપ સ્થિરતા પણ ઘણી હોય અને અનેક વિકલ્પોનો અભાવ થઈ ગયો હોય ત્યારે એ ઉત્કૃષ્ટ સ્રાવક થાય પાંચમા ગુણસ્થાને. હા, એ પ્રમદ ગુણસ્થાન તો છઠ્ઠું છે. આ તો દેશવીરતી છે. દેશવીરતી છે, પ્રમદમાં સર્વવીરતી છે. કહ્યું તું હમણાં સૌથી મોટા મામા છે તમારે ચતુર્ભુજી મહારાજ. એક પડીમાં લે લો ને આપ, સારા દિગંબર સંપ્રદાય આપકે ચરણ મેં ઝુક જાયગા. એક પડીમાં લે લો આપ, પંચમ ગુણસ્થાનની પહેલી પડીમાં તો આપ અંગીકાર કરી દો કે બાપુ એ લેવાનો છે ચીજ નથી કે એ તો આવે છે કે સ્વરૂપ સ્થિરતા વધે ત્યારે એ આવે છે, એ કાંઈ લેવાની ચીજ નથી. અને કોઈના પગે પડવા માટે એ કાંઈ ત્યાગ કરવાનો નથી હોતો કે આમ ત્યાગ કરીએ તો બધા પગે લાગે, એટલા માટે ત્યાગ નથી કરવાનો હતો કે પગે લગાડવા માટે ત્યાગ કરવાની વાત નથી. સાવ ઘૂંસાઈ ગઈ છે સંપ્રદાયની અંદર મૂળ વાત છે, સાવ ઘૂંસાઈ ગઈ છે. સાપ ગયા ને લીસોટા રહ્યા એવું છે. કેટલાક શબ્દો રહી ગયા છે માગધી ભાષાના, બાકી કાંઈ અંદરની ખબર નથી. ત્યાગ કરીને બે જાય, દીક્ષા લઈને બે જાય, વ્રત લઈને બે જાય. નિત્ય પડખા ઓર અનિત્ય પડખા એ દોનો પડખે વસ્તુ કહે, એક વસ્તુ કહે. અબ મતલબ પ્રયોજન સિદ્ધ કરને કા હૈ તો વહ તો નિત્ય પડખે કો મુખ્ય કરને સે ઓર અનિત્ય પડખે કો ગૌણ કરને સે હી હોતા હૈ. વસ્તુ તો વસ્તુના સ્વરૂપમાં છે. અનિત્યપણો અને નિત્યપણો બે વસ્તુના સ્વરૂપમાં છે. ભેદપણો અને અભેદપણો બે વસ્તુના સ્વરૂપમાં છે. વિશેષ અને સામાન્ય બંને વસ્તુના સ્વરૂપમાં છે. વિશેષાકાર સામાન્ય આકાર અને વિશેષાકાર વસ્તુના સ્વરૂપમાં છે. હવે મુખ્ય કૌંસ કોને કરવું એ પ્રયોજન સાધવાની માટે વાત છે કે જેને પ્રયોજન સાધવું છે તેને નિત્યને મુખ્ય કરવું, અનિત્યને ગૌણ કરવું. જેને હે નિત્ય પડખે કો મુખ્ય કરને છે ઓર અનિત્ય પડખે કો ગૌણ કરને છે સિદ્ધ હોતા હે પ્રયોજન તો એ રીતે સિદ્ધ થશે. સિદ્ધ અનાદિનું એને અનિત્ય પડખાને તો મુખ્ય કર્યું જ છે અને પરિભ્રમણ કરી રહ્યો છે, એ તો વિપરીત તો કરી જ રહ્યો છે, વિશેષનો આવિર્ભાવ કરી જ રહ્યો છે. શું ભેદવાસિત બુદ્ધિમાં ભેદને મુખ્ય કરી જ રહ્યો છે એટલે આખી લાઈન ફરે ત્યારે આખી બધી જગ્યાએ ફેરફાર થઈ જાય. નિત્યને મુખ્ય કરે ત્યારે અભેદને મુખ્ય કરે ત્યારે સામાન્યને મુખ્ય કરે ત્યારે એકાકાર ને મુખ્ય કરે, એ બધું એમાં એક સરખી લાઈન બધી ગોઠવાઈ જાય છે. પ્રમાણ ના બાને પણ અનિત્ય ને મુખ્ય કરે છે, અનિત્ય નહીં તો ખરેખર તો અશુદ્ધતા ને મુખ્યતા થઈ જાય છે ત્યાં. કેમ કે પ્રમાણમાં તો અશુદ્ધ પર્યાય પણ આવી જાય છે. અપૂજ્ય તો નથી કહેતા ને, અપૂજ્ય તો નથી કહેતા ને. ગુરુદેવ કે પ્રમાણ અપૂજ્ય છે, નિશ્ચય પૂજ્ય છે અને પ્રમાણ અપૂજ્ય છે. પૂજ્ય છે એમ નથી કહ્યું. પ્રમાણ ને દુભવીને મારાથી વાત નહીં થાય. એમાં ગુરુદેવ એમ બોલ્યા છે ને એમ લખ્યું તો કે ભલે લખું. ગુરુદેવે ભલે પ્રમાણ ને દુભાવ્યું પણ હું પ્રમાણ ને દુભાવવા માંગતો નથી. એમ થયું તો પછી પ્રમાણ દુભાઈ જતું હોય તો ગુરુદેવ થી દુભાઈ ગયું કહેવાય કે નહીં? ખરેખર તો દ્રષ્ટિ થયા વિના કે નિશ્ચય નહીં પ્રગટ્યા વિના પ્રમાણ થતું જ નથી. પ્રમાણ થાય ક્યારે? દ્રવગુણ પર્યાયની સમજણ કરેલી એટલે પ્રમાણ જ્ઞાન થઈ ગયું? તો બધા વિદ્વાન ને પ્રમાણ જ્ઞાન હોય. જેટલા પ્રમાણ ના વિષય નો સ્વાધ્યાય કરે એ બધાને પ્રમાણ જ્ઞાન થઈ જાય કે નહીં? એમ પ્રમાણ થતું નથી. પ્રમાણ નિશ્ચય ના અવલંબન જ થાય છે, નિશ્ચય ની દ્રષ્ટિ એ જ પ્રમાણ થાય છે. એ પેલા અપ્રમાણ થયું છે જ્ઞાન. અનુભવી નું પ્રમાણ પૂજ્ય પણ છે અને અનુભવી નું પ્રમાણ અપૂજ્ય પણ છે. શાસ્ત્રમાં બે દીક્ષા આવે છે. અનુભવી ના પ્રમાણમાં વ્યવહાર ને છે તે અપેક્ષા એ તે અપૂજ્ય છે, અને અનુભવી ના પ્રમાણમાં નિશ્ચય હોવાથી એ તે પૂજ્ય પણ છે. ઠીક. આ નય ચક્રમાં બે ખુલાસા છે. મોટું જે નય ચક્ર છે ને માઇલ ધવલ નું, એમાં બે ખુલાસા આપ્યા છે. કેમ પ્રમાણમાં તો નિશ્ચય વ્યવહાર બે થઈને પ્રમાણ થાય ને, અનુભવી ને તો નિશ્ચય વ્યવહાર પ્રગટા છે. મિથ્યા દ્રષ્ટિ ને વ્યવહાર ક્યાં હતો? મિથ્યા દ્રષ્ટિ ને નિશ્ચય નથી ને વ્યવહાર નથી. બે બે છે કોને? જ્ઞાની ને. જ્ઞાની ને એટલા માટે પ્રમાણ છે. ઓકે, એક અપેક્ષા એ એનું પ્રમાણ પૂજ્ય છે કેમ કે એમાં નિશ્ચય છે. એક અપેક્ષા એ પ્રમાણ પણ પૂજ્ય નથી કેમ કે વ્યવહાર છે. વ્યવહાર પૂજ્ય નથી, ટૂંકામાં એમ કેવું છું. ને પ્રમાણમાં વ્યવહાર આવતો હોય તો એ અપેક્ષા એ અપૂજ્ય અમે કહીએ છીએ. જો ઠીક આવી વાત છે. ચોખ્ખું નિશ્ચય જોઈએ છે. પૂજ્યતામાં એટલે ઉપાસનામાં આરાધનામાં ચોખ્ખો નિશ્ચય જોઈએ છે. કોનું આરાધન કરવું છે? કે જે ત્રિકાળી ભગવાન પરમાત્મા પદ છે એનું આરાધન કરવું છે. આરાધન કરનારનું આરાધન નથી કરવું, એ જે દશા છે એ તો એની દાસી છે, રાજાને સેવા કરવી છે, દાસીને સેવા કરવી નથી, આ સીધી વાત છે. પ્રત્યક્ષ સત્પુરુષ વગર તો ભૂલ થવાની ઘણી સંભાવના છે, ઘણી સંભાવના છે. પૂજ્ય બેન શ્રી તો સૂચના આપતા હતા કે તમારે ગુરુદેવ કે છે એમ જ કહેવું, તમને બેસે કે ન બેસે, આ એમની સીધી આજ્ઞા હતી. તમને બેસે કે ન બેસે, ગુરુદેવ કે છે એમ જ તમારે કહેવું, બીજી રીતે તમારે બોલવું નહીં, ચર્ચામાં વાત કરવી નહીં, આવી ચોખ્ખી આજ્ઞા હતી બેસરીને. તન્મયતા કરતી હૈ લેકિન પર કે સાથ તન્મય હો સકતી નહીં. ભાવે તન્મયતા કરે છે વિકારી પર્યાય, પણ પર્યાય પોતે પરની સાથે તન્મય થઈ શકતી નથી. ગળપણમાં ગળ્યું મને લાગ્યું, કડવું મને બહુ કડવું લાગ્યું એમ તન્મયતા કરી શકે, પણ કડવાપણું અને અને જીવની પર્યાય બે એક થાય નહીં. જીવની પર્યાય કડવી ન થાય કે કડવાપણા સાથે જીવની પર્યાય ન જાય, ભેગી ન થઈ જાય. ભાવમાં ભલે એને થઈ જાય મને કડવું 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 બહુ કડવું લાગ્યું એમ એને લાગે, થાય નહીં. પર્યાય કડવાપણામાં જાય નહીં, કડવાપણું પર્યાયમાં આવે નહીં. તન્મય થઈ શકે નહીં, ભાવ ભલે કરે તન્મય થઈ શકે, તન્મય એટલે તે રૂપ ન થઈ શકે. પર્યાય પર કે ઓર તન્મય કરી શકતી હૈ, પર તરફની તન્મયતા કરી શકે છે, પણ પરની સાથે તન્મય થઈ શકે નહીં. પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને કડવું ન થઈ જાય જીવનો પર્યાય, કેમ કે એ રૂપીપણું છે. કડવું છે એ રૂપીપણું છે, રસગુણનો પર્યાય છે, અને જીવમાં રસગુણ નથી એટલે જીવની પર્યાય રૂપી છે. અરૂપી રૂપી ન થાય, પણ રૂપી પ્રત્યે તન્મયતા ધારણ કરે છે એવું બને છે, તો પણ અંતર્મુખ છે અધિક પરકી ઓર ટીક નહીં શકતી. શું છે, કોઈ પર વિષયમાં ગમે તેટલી તન્મયતા થઈ હોય, ઠીકપણું માન્યું હોય, સુખ માન્યું હોય, શાંતિ ને આનંદ માન્યો હોય, તો પણ ત્યાં અંતર્મૂર્તિ વધારે ઉપયોગ રહી શકે નહીં, ખરી જાય, ખરી જ જાય, એનો વિષય બદલાઈ જાય. કેમ કે ભાવે તન્મયતા કરે છે, દ્રવ્ય ક્યાં તન્મયતા થાય છે, ઉપયોગ કરી જશે, ઉપયોગ નહીં રહે એમાં. પર પદાર્થમાં અંતર્મૂર્તિ વધારે ઉપયોગ નહીં રહી શકે. જબકી શુદ્ધ પરિણામ ત્રિકાલી કે સાથ તન્મયતા કરે, એક દ્રવ્યપણું છે ને માટે, તો વહા તો તન્મય હો જાતા હૈ, સાથે વહ તન્મયતા સ્વસન્મુખતા સદાકાળ ટીકતી હૈ શ્રેણી માંડે, ત્યારથી જે તન્મયપણું થયું એ સાદી અનંત અનંતકાળ સુધી પોતાના સ્વરૂપમાં લીન રહેવાય છે, ત્યાં કઈ અંતર્મૂર્તિનો કાયદો લાગુ પડતો નથી, કેમ કે સ્વદ્રવ છે, ઉત્પદ્રવ છે. એકાગ્રતા છે એ પરમા એકાગ્રતા અંતર્મૂર્તિ વધારે ટકે નહીં, પરની એકાગ્રતા. અને સ્વરૂપમાં એકાગ્રતા કરવી હોય તો અનંત કાળ સુધી રહે શકે, પરમાત્મા અંતર્મુખથી વધારે રહેવું હોય તો પણ રહી શકાય નહીં. હા, અને અનુભવ કરી જોવે, અનુભવમાં ટકી શકતો નથી એ વાત નક્કી છે. અનેક જાતની ચર્ચામાં તો અનેક પડખાની વાતો બધી ખુલે ને, ઘણી ઘણી વાતો અમે ખોલી છે. જીતની ધગશ ઉગ્ર ઉતના જલ્દી કાર્ય હોતા હૈ, બસ આ એનો વહેલું મોડું થવાનું ખરેખરું કારણ આ છે. જીવને જેટલી પોતાના સ્વકાર્યની ધગશ ઉપડે એટલું બળ ને જોર ને પુરુષાર્થ ઉપડે એટલું કાર્ય જલ્દી થાય. એટલે મોક્ષનો માર્ગ, મોક્ષમાં પહોંચવા માટેનો જે મોક્ષનો માર્ગ તે પુરુષાર્થ આધારિત છે. શું સિદ્ધાંત નક્કી થયો? એ પુરુષાર્થ આધારિત છે. જેટલો પુરુષાર્થ એટલી કાર્ય સિદ્ધિ વહેલી, જેટલો પુરુષાર્થ નબળો એટલી કાર્ય સિદ્ધિ મોડી. આ સિદ્ધિ વાત એમનો પુરુષાર્થ જોઈને જ એક ભવતારી કહ્યું ને, એમનો પુરુષાર્થ જોઈને જ એક ભવતારી કહ્યું ને. પુરુષાર્થ અંતર્મુખની દિશામાં લગાડવો. શું? આત્મા પરમાત્મા જે અંદરમાં અંતતત્વ સ્વરૂપ છે એમાં અંતર્મુખ થતા એનું અવલંબન આવે છે, એ અવલંબન લેવામાં પુરુષાર્થ લગાડવો અંતર્મુખ. બહિર્મુખ પુરુષાર્થ થી અંતર્મુખ થવાતું નથી. જીવના પરિણામ ને બે દિશા છે, એક બહિર્મુખ અને એક અંતર્મુખ, અને બંને દિશા પરસ્પર વિરુદ્ધ છે. પૂર્વ બાજુ ચાલવા જાવ તો પશ્ચિમ બાજુ થી દૂર જવાય. શું કીધું? પૂર્વ બાજુ જો તમે ડગલા ભરો તો પશ્ચિમ બાજુ થી દૂર જવાય. એટલે ટેપ સાંભળવું કે પિક્ચર જોવું એ બધો બહિર્મુખ પરિણામ નો પર્યાય છે, એના દ્વારા અંતર્મુખ થવાતો નથી. આમ કાયદો આવો છે. અડવું ભર્યું હોય ને બધું સાફ કરવા આવ્યા છે. અંતર્મુખ પુરુષાર્થ જેટલો બળવાન એટલી નિર્જરા વધારે, એટલી કાર્ય સિદ્ધિ વધારે. અને એટલી સિદ્ધિ, જે સિદ્ધાલયમાં જવાની જે સિદ્ધિ છે એ એટલી વિશેષ છે. એક જ વાક્યનું વચનામૃત છે, 311-312. પ્રશ્ન: મુનિ કો વસ્ત્ર આદિ નહીં હોને સે દુઃખ નહીં ઉગતા હોગા, અને ટાઈટ ન હોય, તડકો ન લાગે, મચ્છરા ન કરડે, ડાંલા ન કરડે, શરદી ન થઈ જાય, લૂ ન લાગે, એનો લક્ષ ન હોય તો એ તો બરાબર છે, પણ હવે ઓલા પ્રશ્નો પૂછનારને તો એમ છે કે ભાઈ અમને તો આમ થાય, શું છે કે લક્ષ ક્યાં છે તો આમ થાય છે, એટલું જોવાનું છે, એની કિંમત એના ઉપર છે. બાકી તો આ મહિના મહિનાના માસ ખમણના ઉપવાસ નથી કરતા, માસ ખમણના ઉપવાસ કરે છે કે નહીં? હા, એ તો કોઈ એમ કે કોક તમારા જેવા નીકળે એની અંદર કે અમને કાંઈ નથી લાગતું, દર વર્ષે કરીએ, પ્રદોષણ આવે એટલે એક મહિનાના ખેંચી કાઢવા, એટલે ખેંચી જ કાઢવાના, પછી એમાં કાંઈ દુઃખ બુક લગાડવાનો પ્રશ્ન જ નથી. હોંશ હોય તો પછી ન લાગે, પ્રસન્નતા આત્માના આશ્રયે કે મંદ કષાયના આશ્રયે, એટલું જ વિચારવાનું છે. આત્માના આશ્રયે રહેવી જોઈએ, મંદ કષાયના આશ્રયે નહીં. અમારે આ વૈષ્ણવની અંદર અમારા વતન રાણપુર છે, ચૂડાની પાસે, બોટાદની ચૂડાની વચ્ચે અમારા ઘરની બાજુમાં એક બાલાજી મંદિર છે. બાલાજી એટલે લક્ષ્મણ, લક્ષ્મણને બળદેવ હોય ને એને બાલાજી કહે, બળદેવ આમ કે છે, શ્રી કૃષ્ણને બળદેવ, રામ ને કૃષ્ણ, રામ ને લક્ષ્મણ એમ. એટલે બાલાજીનું મંદિર આ તિરુપતિ બાલાજી છે, શ્યામ મૂર્તિ હોય છે, શ્યામ હતા લક્ષ્મણ. એટલે આમ તો મૂર્તિ હોય રામચંદ્રની, સીતાની અને લક્ષ્મણની, ત્રણ મૂર્તિ સ્થાપી હોય.
હનુમાનજીનું બાલાજી છે,
પછી તો મંદિર હોય ત્યાં હનુમાનજી ને શંકર નું લિંગ ને બધા રાખે, માતાજી નું એકાદું બનાવી નાખે, કાથીનું દોરડું જાડું, આવું જાડું હોય એક ઇંચ નું, એની યારે ગણગોટ માને રખ્યા છો, એ દાઢી હજામ જ નહીં, માથે મૂકી જટા વાળ વધીને અને દાઢી હોય હજામ જ નહીં. અને ઉનાળાની અંદર 11 વાગે ને આપણે અહીંયા લૂ શરૂ થાય, બળબળતો તડકો, ત્યારે પંચાંગની તપતપે, સવારે ઉઠીને જંગલ જાય, 2-4 માઇલ ગયા જાય, ગામડામાં તો છોકરાઓ આ તે બાવા આવે એટલે હારો હાર થોડાક હાલતા હોય, 2-4 માઇલ જાય પછી છોકરાઓ ન આ જાય, 2-4-5 માઇલ ગયા જાય, આવે ત્યાં 11 વાગે. ત્યાં જંગલ જઈને આવે ને ત્યાં 11 વાગે, 11 વાગે એટલે નાહી, રાખ બાખ છોડી પહેલાં નાહી લે, પછી રાખ છોડે, રાખ છોડી અને ચારે બાજુ અગ્નિ સળગાવે, છાણા સળગાવે, અને ખરે તડકે કપડાં પહેર્યા ન હોય પરસેવા આવેલા જાય, રાખ તો બધી ધોવાઈ જાય, પરસેવો એ તો છૂટે ને, સાંજના 4 વાગ્યા સુધી 5-5 કલાક ધ્યાનમાં બેસે, કેટલા 5-5 કલાક ધ્યાનમાં બેસે. એ ચલમ પીને બે, ગાંજો કે ચલમ પીને બે, સમજા, એટલે ધ્યાન ચડે બરાબર, મસ્તી ચડે, એ પાછા ધ્યાન છોડે ત્યારે પાછું એ ચલમ બલમ સળગાવે, એમાં જોઈ નજરે જોયેલા છે, નાની ઉંમરમાં એ બધા જોવા જાય, હજી બેઠા છે મહારાજ, હજી બેઠા છે, એ 4-5 વાગ્યા પછી જમવા બે, કા રાત્રે જમે, પછી તો રાત્રે જમે છે. હા, એ એમ કે અમે અનુભૂતિ કરવા માટે કરીએ છીએ, આજને બ્રહ્માનંદની પ્રાપ્તિ માટે કરીએ છીએ, શું કે એની ભાષામાં બ્રહ્માનંદની પ્રાપ્તિ માટે અમે આ ધ્યાન કરીએ છીએ, બ્રહ્માનંદ એમ આવી જાય કાંઈ, પછી તો ચલમ પીવી કે ન પીવી, તમાકુ પીવાય કે ન પીવાય, ગાંજો વપરાય કે ન પીવાય એને ખબર નથી હતી, શું પણ 5 કલાક ઉઘાડા શરીરે બળબળતા ચામડી ફાટે એવો તડકો હોય ગામડામાં તો, અને પાછો ફરતો અગ્નિ હળગાવીને બે, એમ જીવને કષાયના બળમાં પણ આવું થાય અને અકષાયના બળમાં પણ આવું થાય. શું એટલે બાહ્ય ક્રિયા ઉપર કોઈ મૂલ્યાંકન નથી. તપશ્ચર્યાનું મૂલ્યાંકન બાહ્ય ક્રિયા ઉપર નથી. એને કોઈ કહેતું નથી કે તમે તપ કરો આવીને અમારા ગામમાં. એ બે પાંચ પંદર દિવસ રોકાય ને વ્યા જાય પછી. ન એને આમંત્રણની જરૂર. એ આવે ત્યારે કોઈ હામયું કરે આપણા જૈનની જેમ. એ જાય ત્યારે ન કોઈ આવજો કરે. એ ગમે ત્યારે વ્યા જાય. પહેલી સવારે રવાના થઈ જાય. એને ઓલી દોરી લોટો ને કાખડીને ચીમપીઓ લઈને રવાના. એકાદી ઓલી ચટાઈ જેવું રાખે સુવા માટે રાત્રે. એવા માણસો હોય છે. દુઃખ નથી થતું આ તો મુનિ ને કેમ દુઃખી, ભાવલિંગી મુનિ ને કેમ દુઃખી દુઃખ નથી થતું એનો ખુલાસો આપવો છે. જે સાચા મુનિ છે અને જેને અંદરમાં આનંદ અમૃતના ફુવારા છૂટે છે પ્રદેશે પ્રદેશેથી, આત્માની શાંતિના ફુવારા છૂટે છે, એને બારમાં વસ્ત્ર છે કે નથી એનો કઈ વિકલ્પ પણ એને નથી. એને દુઃખ શું લાગે એમ કે છે. મુનિરાજો કો દુઃખ કેસા, ઉનકે તો અંતર મેં આનંદ કા સ્રોત બહેતા હૈ. અંદરમાં આનંદનો સ્રોત વહે છે. બીજલી કે કરંટ કે માફિક ધીમો નહીં, વીજળીનો કરંટ હોય એવી રીતે આનંદનો કરંટ ઊભો થયો છે અંદરમાં. બીજલી કે કરંટ કે માફક આનંદ ચલતા હૈ, આનંદનો પ્રવાહ ચાલે છે. જાણે વીજળીનો પ્રવાહ ચાલતો હોય શરીરમાં દાખલ થઈ ગયો હોય એવી રીતે આનંદનો કરંટ ચાલતો હોય છે. એ ભાવલિંગ પણ છે, એનું નામ મુનિ દશા છે. બાકી બધી વાતો મુનિ મુનિપણાની, આ ખરી મુનિ દશા આવી હોય એમ. હા એટલે આત્મામાં ન આવ્યો એટલે મેલ ક્યાંથી જાય પછી. બધું જે કર્યું એ બધું વ્યર્થ છે. આ તો જૈનમાં તો જીવા ભાવલિંગી મુનિની પંચમહાવ્રતની 28 મૂળ ગુણની ક્રિયા હોય ને નિરતિજાર, એવી જ દ્રવ્યલિંગીની હોય છે. અત્યારે તો કોઈ દ્રવ્યલિંગી નથી, દિગંબરમાં કોઈ દ્રવ્યલિંગી નથી. પણ એવી દ્રવ્યલિંગીની ક્રિયા હોય તો પણ એ અનંતકાળ રખડી એકેન્દ્રિયાદિ નિગુદમાં પણ જાય જો આત્મજ્ઞાન ન પ્રાપ્ત કર્યું હોય તો. આ સ્થિતિ છે. આત્મજ્ઞાનનું મૂલ્ય અહીંયા છે અને ક્રિયાનું મૂલ્ય અહીંયા છે. પછી બીજાની શું વાત કરવી, અન્ય મતેની શું વાત કરવી. સંજોગોથી કામ નથી એ બરાબર છે. પણ હવે અહીંયા આવ્યા પછી ભડકીને ભાગી ગયા હોત તો. કેટલાક ભાઈઓએ કીધું કે ભાઈ તમે જરાક ઓછું પૂછો કે ઓછું બોલો અને તમને દુઃખ વધારે લાગી ગયું તો પછી શું થાત. આપણે જવું જ નથી કે આપણને બોલવા ન દે, વાત કરવા ન દે, આપણે જઈને શું કામ. તો પછી એનો કંઈ ઉપાય ખરો. હે એટલે આમાં શું છે કે દરેકને યોગ્યતા કામ કરે છે. પછી સંયોગ ઉપર આરોપ દેવાય છે. સંયોગ ઉપર તો આરોપ કહેવાય છે. પોતાની યોગ્યતા જ્યારે હોય છે ત્યારે એ યોગ્યતા સ્વયં કાર્યશીલ થાય ને કાર્યગત થાય, એ કામ કરે છે યોગ્યતા પોતે. માટે સૌથી પહેલાં જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવવી. યોગ્યતા જેવું કોઈ સાધન નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા જેવું કોઈ સાધન નથી. મુમુક્ષુપણામાં કેવી કેવી રીતે યોગ્યતા કેળવાય છે એ વાત સમજવાની છે. અને કેવી કેવી રીતે યોગ્યતામાં આગળ વધતું અટકી જવાય છે, યોગ્યતા રોકાઈ જાય છે એ વાત સમજવાની છે. પ્રયોજન અસ્થિ નાસ્તિનું બેનું છે. ક્યાં મારી યોગ્યતા રોકાઈ જાય છે એ સમજવાનું છે ને કેવી રીતે મારી યોગ્યતા વધારે કેળવાય આ સમજીને યોગ્યતા કેળવવાની છે.
યોગ્યતા એટલે પાત્રતા.
યોગ્યતા કહો પાત્રતા કહો એક અર્થ છે. અહીંયા એમ કહે છે કે મુનિને તો વીજળીની જેમ આનંદ ચાલે છે અંદરમાં, પ્રવાહ આનંદનો વહે છે. उनको तो वस्त्र की वृत्ति उठना ही दुख है, એને વસ્ત્રનો અંગીકાર કરવો એ દુઃખ લાગે, એને વસ્ત્રનો વિકલ્પ આવવો એ એના માટે દુઃખ છે, માટે એવા દુઃખના પરિણામ મુનિ કરતા નથી એમ કહેવું છે. ઓર જો શુભાશુભ વૃત્તિ ઉઠતી હે, શુભ વૃત્તિ અશુભ તો હોય નહીં, ઓર જો શુભ વૃત્તિ ઉઠતી હે મુનિને, શુભ ભાવ જે છે વો ભી ભયંકર દુઃખરૂપ લગતી હે. ક્યાં શુભ ભાવ પણ ભયંકર, વસ્ત્ર પહેરવાનો ભાવ તો અશુભ ભાવ છે, શુભે નથી એમાં તો, મુનિને તો અશુભ હોય જ નહીં, એવા પર પરિણામ જ ન હોય, પણ જે શુભ ભાવ છે એ પણ એને ઘણું દુઃખ લાગે છે શુભ ભાવમાં. એના ઉપર થોડો ખુલાસો આપ્યો છે કૌંસની અંદર કે મુનિ દશા મેં છઠ્ઠે ગુણ સ્થાન મેં અંતરાત્મ પરિણતિ બહુત ઉગ્ર હોતી હૈ, જિસસે વહ સહજ અંતર્મૂર્ત મેં નિર્વિકલ્પ સપ્તમ ગુણ સ્થાન મેં આ જાતે હૈ. હવે એ ક્યાં નવરા છે કપડા પહેરવાને કાઢવા માટે, એટલા વિકલ્પ કરવાની એને જગ્યા જ નથી, એને અંતર્મૂર્તમાં નિર્વિકલ્પ થાય છે. વળી વિકલ્પમાં આવ્યા પંચ મહાવ્રત આદિનો કોઈ વિકલ્પ ઉઠ્યો, 28 મૂળ ગુણમાંથી કોઈ વિકલ્પ ઉઠ્યો, આવ્યો ઉઠ્યો ન ઉઠ્યો ને વળી પાછા નિર્વિકલ્પ થઈ જાય છે, ઝૂલાની જેમ ઝૂલે છે, એમ ઝૂલો એક બાજુ રહીએ નહીં, વળી આમ જાય, વળી આમ જાય, વળી આમ જાય, છઠ્ઠેથી સાતમાં, સાતમાંથી છઠ્ઠે, છઠ્ઠેથી સાતમાં, આ દશા છે મુનિની. એવું ભાવલિંગ મુનિપણું તે મુનિપણું છે, એ સાચું મુનિપણું છે. એવા અનંતા મુનિઓ થયા, એવા મુનિ તે મુનિ છે, એ સિવાય મુનિ તે મુનિ નથી. એ મુનિના લેબાસમાં અમુનિ છે, મુનિના વેશમાં અમુનિ છે. જેમ કોઈ ચોખ્ખો પ્રમાણિક વેપારીની બાજુમાં કોઈ અપ્રમાણિક વેપારી બોર્ડ મારે કે હું પણ પ્રમાણિકતાથી ચોખ્ખો માલ વેચું છું ને ભેળસેળ વાળો પધરાવી દે, એ જેટલો અપરાધી છે એટલા મુનિ નથી, તે મુનિ મનાવે તે અપરાધી છે એટલા કેટલા. એકાંત મૌન અને ધ્યાન સ્વરૂપ આશ્રય હોય તો લક્ષણ છે, જો સ્વરૂપનો આશ્રય ન હોય તો એ લક્ષણ નથી. એ તો બધી ગડબડ બહુ મોટી છે, ટોળો કોલાહલ અને વિખવાદ ત્રણ મુખ્ય થઈ ગયા છે મુનિ સંઘમાં. વધારે અત્યારે શું છે કે ટોળું ટોળાપણું, એટલે દરેક પોતાના ગ્રુપિઝમ કરે, આટલા મારા ગ્રુપમાં, હા, અને કોલાહલ ક્લેશ વિખવાદ શું થાય, પણ હવે એ થાય ને. આત્મા તો કકડે એવું છે, પણ એનો કોઈ ઉપાય પણ હવે છે નહીં, કેમ કે ખોટા જાજા હોય, બહુમતી ખોટા નહીં હોય, શું કરો તમે, તમને એકલાને ક્યાંય ફગાવી દે, ગડબડ કરે તો એમાં એવું છે. એ પ્રકારના પુણ્ય હોય તો, એ પ્રકારના બારમા પુણ્યનો હોય તો સાચા માણસને પણ લોકો દબાવી દે, પુણ્ય હોય તો દબાવી ન શકે. ગુરુદેવ કહેતા, એમણે જેહાદ જગાડી હતી કે અત્યારે કોઈ મુનિ છે નહીં, મુનિના વેશમાં બધા લિબાસમાં કોઈ મુનિ છે, બધા ત્રણેય ફિરકાના માટે વાત કરું છું, કોઈ કેટલો વિરોધ કરતા હતા, એ તો કોઈ નહોતું તો ટકી ક્યાં, નહીં વિરોધ કેટલો હતો, ઘણો વિરોધ કર્યો હતો, પુસ્તકો લેખા છાપાઓ છાપ્યા, કાંઈક કર્યું, અને ક્યાંક તો તોફાન પણ કર્યા. પણ એ તો પુણ્ય આયુષ લઈને આવેલા એને કોણ કરી શકે, બાકી બીજા એવું કરવા જાય તો ખતમ કરી નાખે, એટલે એનો આયુષ કુંજ ન હોય તો ક્યાંથી જોર કરે, શું કામ આવે? હા, ટોડર મુરજીનું ખૂન થઈ ગયું નાની ઉંમરમાં, હાથીના પગને ચકતરી નાખી. હા, દુઃખરૂપ છે એ ઉપયોગ, બહાર નીકળે એ દુઃખરૂપ જ છે. આ સ્વરૂપમાં સમાઈ જાય એટલું જ સુખ છે, ઉપયોગ બહાર નીકળે એટલે એને દેવ ગુરુ ને શાસ્ત્ર બધું દુઃખરૂપ જ છે. એટલે તો અનાયતન કહેશે અમારી, શું કહેશે? દેવ ગુરુ શાસ્ત્ર સ્વભાવ કે લીએ અનાયતન હે. હ, એ વાક્ય છે આની અંદર એક જગ્યાએ, આગળ આવશે. એ જેવું આ પુસ્તક અમે પ્રસિદ્ધ કર્યું, હ, અને એ વાક્યમાં આવ્યું તો હોમગઢમાં બધા રડું પાડવા મીડિયા. એવી વાત છે, જરાની વાત આકરી પડે એવી વાત.
હા,